ਕਲਿਆਣਮ ਨਮੋ ਵਜਾਯਾਣਮ ਨਮੋ ਲੋਏ ਸਭ ਸਾਹੂਨਮ ਨਮੋ ਸਮੇ ਸਾਰਾਯ ਸਵਾਨੁਭੂਤਿਆ ਚਕਾਸਤੇ ਚਿਤਸਵਭਾਵਾਯ ਭਾਵਾਯ ਸਰਵਭਾਵਾਂਤਰਛਿਦੇ ਵੰਦਿਤੁ ਸਰਵ ਸਿਧੇ ਧੁਵਮਚਲ ਮਣੋਵਮਂ ਗਦਿਂ ਪਤੇ ਓਛਾਮੀ ਸਮੇ ਪਾਹੁੜ ਨਮੋ ਸ੍ਰੀ ਕੇਵਲੀ ਵਣਿਦਮ। ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસારમાં એક આશ્રમ નામનો અધિકાર આવ્યો, જેની અંદર 164 ગાથાથી 180 ગાથા, એટલે કેટલી થશે ગાથા? 17 ગાથા થશે ને? 17 ગાથાની અંદર આશ્રવ અધિકારનો વિષય આવ્યો। લગભગ 1000 વર્ષ પછી આચાર્ય અમૃતચંદ્ર દેવ થયા, જેમને આપણે અત્યારે આશ્રવ અધિકારને ફોકસ કરીને વાત કરીએ છીએ, એના ઉપર અદ્ભુત ટીકાની રચના થઈ અને તદુપરાંત આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવે શ્લોક લખ્યા, 11 શ્લોક લખ્યા, 17 ગાથા અને 11 શ્લોક, 113 નંબરના શ્લોકથી શરૂ થાય છે। આજે આપણે 115 શ્લોક ચાલ્યો, 113 અને 14 બે શ્લોક ચાલ્યા, 115 શ્લોક છે અને 124માં શ્લોકમાં વાત પૂર્ણ થાય છે। એટલે 11 શ્લોક છે અને 17 ગાથાઓ છે। અમૃતચંદ્ર આચાર્ય દેવે જે શ્લોક લખ્યા, કળશ લખ્યા, લગભગ 450 વર્ષ પહેલા પાંડે રાજમલજી સાહિબ થયા, જેમને આ અદ્ભુત કળશ ટીકાની રચના કરી, જેનો આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકા તો લખી એ પાઠના રૂપમાં લખી અને પછી કવિતાના રૂપમાં શ્લોક લખ્યા, પોએમના રૂપમાં, કાવ્યના રૂપમાં। પણ રાજમલજી સાહેબે જે કવિતાના રૂપમાં શ્લોક લખ્યા હતા એને પાછું ગદ્યના રૂપના પાઠમાં રૂપમાં ટીકા લખી, એની પાઠના રૂપમાં થઈ ગયું પાછું। ભાઈ અક્ષયભાઈ પાછા બનારસીદાસજી સાહેબ થયા તરત જ, જેમને રાજમલજી સાહેબને ખૂબ યાદ કર્યા પણ છે, પાંડે રાજમલજી સમયસાર નાટક કે મરમી, બનારસીદાસજી થયા, એમને જે આ ગદ્યના રૂપમાં હતું પાઠના રૂપમાં એમને પાછું કાવ્યના રૂપમાં એને ટ્રાન્સફર કર્યું। અને પૂજ્ય ગુરુદેવશ્રીનો અનંત અનંત ઉપકાર એ રહ્યો કે આ બધા જ્ઞાની પુરુષોના હૃદય શું છે એ બધી વસ્તુઓ એક એક ખોલી ખોલીને બતાવી છે ત્યાં આગળ। તો મજાનો વિષય છે, આશ્રવ અધિકાર કરવા જેવો નથી એટલે સમજાય છે કે ને, સમજીને છોડવાનું છે, જેના માટે પૂજ્ય ગુરુદેવશ્રી ધૂળી નિશાળમાં એમના મિત્ર પાસે પહોંચી જઈએ, સુંદરજી રૂપા ભાવસાર એ નાકમાંથી મેલ કાઢતો હતો ને, આ આશ્રવ એવા છે, સમજાય છે કે નહીં? ચાહે પુણ્યના પરિણામ કેમ ના હોય, એ સુંદર રૂપા ભાવસાર નાકમાંથી મેલ કાઢે અને જીભ ઉપર મૂકે તો આપણને આ મોઢું આપણું બગડી જાય, પણ આ ભગવાન કહે છે તું આ તારી પર્યાયમાં ડગલે ને પગલે આ મિથ્યાત્વ રાગ દ્વેષ જે છે તો નાકના મેલ કરતા પણ ખરાબ છે। નાકનો મેલ એ તો પરદ્રવ્યનું પરિણમન છે, એ તો જ્ઞાનનું જ્ઞેય છે, એ ઇષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી। અનિષ્ટ તો તારી પર્યાયમાં રાગદ્વેષના વિકારી ભાવ થાય છે એ છે, એ હે તત્વ તો એ છે। તો સૌથી પહેલા જે આપણે હમણાં વાત આવી, બહુ સરસ શ્લોકની અંદર ઘણી સરસ વાતો છે, પણ આપણે થોડુંક એને આખું બધું બેઝિક સમજી લઈએ કે આ આશ્રવ અધિકારનું હૃદય શું છે. એક હમણાં છેલ્લી વાત આવી કે ભાવ આશ્રવ અભાવ પ્રપન્ન. ભાવ આશ્રવ એટલે પર્યાયમાં થવાવાળા મોહ રાગ દ્વેષ આદિ ભાવ. શાંતિથી વાત સમજનો કે અહીંયા મોહ રાગ દ્વેષનો જે અર્થ જે આપણે વાંચ્યો પણ ખરો કે ખાસ સમય સારની અંદર જે મેઇનલી ફોકસ કરવામાં આવે છે મોહ રાગ દ્વેષનો અર્થ બરાબર સમજો. આપણે આંગળીના માધ્યમથી સમજીએ સરળ થઈ જશે. મોહ જે છે એનો અર્થ છે મિથ્યાત્વ. આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે એનો વિપરીત પરિણમન. પછી ધીરે ધીરે આપણે આગળ પણ વધીશું, રોજ આપણી પાસે પર્યાપ્ત દિવસો છે. મિથ્યાત્વ ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહે છે, ઊંધી માન્યતાને. આ શરીર ભલે સાથે હોય સંયોગમાં, પણ એને મારું માનવું તન ઉપજત ઉપની ઉપજા એ મિથ્યાત્વ થયું. કેમ કે શરીર તો ભગવાનને પણ છે સાથે, સિમંદર ભગવાનને શરીર છે કે નહીં સાથે, સમ્યક દ્રષ્ટિને પણ હોય છે કે નથી એ અલગ વાત છે, પણ તું આ દેહ તેજ હું એમ માને, હું પરમાત્મા છું એમ નક્કી કરવાની જગ્યાએ હું પુરુષ છે કે સ્ત્રી છે ઊંધો ચાલે છે તું, એ આ મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. પછી એ કેવું પાપ છે આપણે વચ્ચે વચ્ચે ખોલતા રહીશું. સૌથી ડેન્જરસ પાપ આ છે મિથ્યાત્વ. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહે તો મિથ્યાત્વના પરિણામમાં અનંત ભવ કરાવવાની તાકાત છે, એવું ખરાબ પાપ છે આ. હિંસા જૂઠ ચોરી કુશીલ પરિગ્રહ પાંચ પાપ કરતા પણ ખરાબ પાપ આ છે. કેમ કે સમ્યક દર્શન થયા પછી પણ એવા હિંસા જૂઠ તો ભૂમિકા અનુસારના પાપ રહી જાય છે. સમજાય છે કે નહીં? તો આ મિથ્યાત્વ એ શ્રદ્ધા ગુણની ઊંધી પર્યાય મિથ્યાત્વ. અને ત્યાર પછી આ ચાર કષાયના નામ હું બોલું છું, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. બરાબર, આ ચારિત્ર ગુણની પર્યાય છે, વિકારી ચારિત્ર ગુણની. બરાબર, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. હવે જે રાગ દ્વેષ લેવા છે, ત્રણ શબ્દો છે આપણી પાસે, મોહ રાગ દ્વેષ. તો મોહમાં તો આપણે મિથ્યાત્વ લઈ લીધું, રાગ અને દ્વેષમાં અનંતાનુબંધી વાળા રાગ દ્વેષ લેવાના છે, ખાસ આ સમજવાનું છે. અને કળશ ટીકાના શબ્દો પણ છે, આપણે સમય હશે તો ખોલીને વાંચીશું પણ ખરા. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ પણ કર્યું અને રોજના વ્યાખ્યાનમાં આ વાત આવશે, એટલે આપણે અત્યારે એને થોડુંક હાઈલાઈટ કરી દઈએ છીએ. આજના સ્વાદ વિધાનની પણ એક મિનિટ ખુલી વાત કરી દઉં, પાછું ભૂલી જવાય તો. મેરુ પર્વતની હાઈટ આવી ને સુદર્શન મેરુની, કેટલો સમીરભાઈ? 1,40,000 યોજનની ચુલિકા છે ને. તો 40 યોજનની ચુલિકાને બાદ કરીએ તો આજના માપ પ્રમાણે કહીએ ને તો 40 કરોડ માઇલ થાય. સુદર્શન મેરુની હાઇટ કેટલી છે? 40 કરોડ માઇલ. અને માઇલને કિલોમીટરમાં કન્વર્ટ કરો તો 1.609 વડે મલ્ટીપ્લાય કરી દો તમે, દોડાવું ઉપર થોડું. 40 કરોડ માઇલ, 40 કરોડ માઇલ એટલી ઊંચાઈ છે સુદર્શન મેરુની, વચ્ચેવાળો. બાકીના થોડા નાના છે. અને એક સરસ પૂજામાં પંક્તિ આવી હતી, કાલથી એક રાખજો પણ ખરા, કંઈક સારું હશે તો બતાવી દઈશું. એક સરસ લાઈન આવી હતી પૂજામાં કે આ મેરુ પર્વત છે ને, અને એક શબ્દ આવ્યો હતો કેશ શબ્દ આવ્યો, તમારું ધ્યાન ગયું હશે, કેશ શબ્દ આવ્યો હતો. એટલે આ માથાનો એક વાળ હોય ને, તો એ 1,00,000 યોજનનો મેરુ અને 40 યોજનની ચુલિકા છે ને, એ પૂરી થાય પછી એક માથાનો વાળ જે છોડી દો ને, પછી તરત જ જે છે સ્વર્ગલોક આવી જાય છે, સ્વર્ગલોક આવી જાય છે. અને એના માટે બહુ સરસ પ્રયોગ કર્યો ટેકચંદજી સાહેબે કે આ આમ જાણે મેરુ પર્વત છે ને, સુદર્શન મેરુ એક થાંભલો હોય અક્ષયભાઈ, એક વચ્ચે એક પિલ્લર, અને આખો નથી હોતો ઘણી જગ્યાએ પેલી પાણીની ટાંકી આમ પેલી આમ વચ્ચેથી ઉભી આમ પેલો વચ્ચે આખું હોય, અને આમ પછી આખી ટાંકી હોય, અને વચ્ચેથી એક જેમ છત્રી છે આપણે સમજવાનું, છત્રીમાં વચ્ચે દંડો હશે ને, આમ ફ્લેટ સમજી લો આખું. એમ જાણે એવું લાગે છે કે મેરુ પર્વત આખા સ્વર્ગ લોકને ટકાવી રાખ્યો હોય, એવો ભાવ હતો ત્યાં આગાડી. હા, આ થાંભલો છે અને આખો સ્વર્ગ લોક છે એ આ મેરુના આધારે જાણે સ્વર્ગ લોક ટક્યો હોય ને, એવું લાગે છે મને. તો એમાંથી થોડોક એ ભાવ ખ્યાલ આવ્યો કે આમાં એક છે શ્લોક, તમે વાંચજો ઘરે જઈને, બહુ સારો શ્લોક છે. મોક્ષ અધિકારની અંદર આલા નિતમ શબ્દ છે, થાંભલો શબ્દ આવ્યો ને એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવોએ ભગવાન આત્મા આ ચૈતન્ય થાંભલો છે, આ ચૈતન્ય થાંભલો છે અને જ્ઞાની પુરુષોએ પોતાના હૃદયને પોતાના પરિણામને આ ચૈતન્ય રૂપી થાંભલા સાથે જોડી રાખ્યું છે પોતાની પરિણતિને. જેમ ગાયનું વાછરડું હોય ને એ વાછરડાને પેલા ખૂંટા સાથે શું કરી દેવામાં આવે છે, ખૂંટા સાથે જોડી દીધું ને, વાછરડાને ખૂંટા સાથે જોડી દીધું ને, એટલે ફરશે ખરું આમ પણ મર્યાદા આવી ગઈ, કેમ કે ખૂંટા સાથે જોડાયેલું છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવે પોતાની પર્યાયને આ દ્રવ્ય રૂપી થાંભલા સાથે જોડી દીધી છે, એટલે હજુ થોડી ફેરફાર થશે પણ એ મર્યાદામાં આવી ગઈ. હવે એ કહે છે મિથ્યાત્વને અનંત અનુબંધીના રાગ દ્વેષ જોવામાં આવશે નહીં, કે જેના માટે અહીંયા શબ્દ આવ્યો ભાવ આશ્રવ અભાવ પ્રપન્નમ. ભાવ આશ્રવનો અભાવ, તો આશ્રવ વહાણનો વ, આશ્રય અલગ છે, યતિનો ય અલગ, સમજાય છે ને, આત્માનો આશ્રય કર્યો તો ભાવ આશ્રવનો શું થઈ ગયો, અભાવ. ભાવ આશ્રવ અભાવ પ્રપન્નમ, પ્રપન્નમ એટલે પ્રાપ્ત થયેલા. મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ વિકાર ભાવોથી અભાવ રૂપ દશાને પ્રાપ્ત થયેલા, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલા જીવોને. બરાબર, કે આ આશ્રવ છે કેવો, આશ્રવનું સ્વરૂપ કેવું છે, તો સૌથી પહેલા નંબરના શ્લોકમાં લખ્યું છે. ભાઈ જરાક ખોલજો, થોડીક આપણે આજના જરાક નજર નાખી લઈએ. પહેલો શ્લોક છે ને આપણે સમયસારની અંદર, આવી જાય એટલે કહેજો સ્ક્રીન પર પહેલો શ્લોક આવી ગયો. 113 નંબરનો શ્લોક છે, 113. હા જો સાથે બોલીશું આપણે જરાક.
અથ મહામદ નિર્ભર મંથરમ સમર રંગ પરાગત માશ્રવમ અયમુદાર ગંભીર મહોદયો જયતિ દુર્જય બોધ ધનુર્ધર.
બહુ સરસ શ્લોક લખ્યો છે અમૃતચંદ્ર આચાર્ય દેવે.
કે અથ મહામદ નિર્ભર મંથરમ,
આશ્રવ કેવો છે, મહામદ અભિમાની છે, અભિમાની છે, મહામદ નિર્ભર અભિમાનથી ભરેલો છે.
અથ મહામદ નિર્ભર મંથરમ સમર રંગ પરાગત માશ્રવમ,
સમરાંગણની અંદર યુદ્ધની અંદર આ આશ્રવ ઉભો થયો છે, અભિમાન છે અંદરમાં, કે મદોન્મત્ત થઈને ઉભો છે કે મેં આ જગતમાં અજ્ઞાની જીવોને પુણ્યમાં ધર્મ બનાવીને, શાસ્ત્રનું ઉઘાડ જ્ઞાન હોય એમાં સુખ બુદ્ધિ બનાવીને, અથવા તો વ્રત તપ શીલ સંયમમાં ધર્મ બનાવીને, મોટા મોટા દ્રવ્યલિંગીઓને પણ પછાડ્યા છે, અને 11 અંગને 9 પૂર્વના પાઠીઓને શાસ્ત્રના અભ્યાસીઓને પણ મેં રખડાવ્યા છે, એમ બનારસીદાસજી પાસે પછી પહોંચી જશે. બનારસીદાસજીઓ પ્રયોગ કર્યો છે કે આશ્રવ જે છે પોતાની આ મૂછ મરોડીને ઉભો છે આ સમરાંગણના યુદ્ધની અંદર, હા, કે અહીંયા મારું શાસન ચાલે છે. ચોથી ગાથા સમયસાની, મોહરૂપી ભૂત બળદની જેમ આની પાસે ભાર વહેવડાવે છે, અને એવામાં જ શું થાય છે કે આ જે છે સમરાંગણની અંદર યુદ્ધની અંદર આશ્રવ મદોન્મત્ત થઈને ઉભો હતો ને, એવામાં જ દુર્જય બાણાવળી એ જ્ઞાન, સમ્યક જ્ઞાન જે આપણી વાત ચાલે, સમ્યક દ્રષ્ટિ, જે સમ્યક જ્ઞાનનો જન્મ થયો, આત્માનો અનુભૂતિ થઈ, તો એ કહે છે કે સમ્યક જ્ઞાન એને કહ્યું છે દુર્જય બાણાવળી, જેમ અર્જુનનું બાણ ખાલી ન જાય, રામનું બાણ ખાલી ન જાય, એમ સમ્યક દર્શન થયું ને, તો કહે છે કે આ જે આશ્રવનો આજ સુધી વિજય હતો ને, એ આશ્રવ આશ્રવની હાર થઈ અને સંવરનો વિજય પ્રાપ્ત થયો ત્યાં. એટલે લખે જો
અયમ ઉદાર ગંભીર મહોદયો જયતિ દુર્જય બોધ ધનુર્ધર.
આ સમ્યક જ્ઞાનને ધનુર્ધરની ઉપમા આપી છે. ધનુર્ધર દુર્જય બોધ સમ્યક જ્ઞાન દુર્જય કે જેના ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરી શકે નહીં. બનારસી દાજી સાહેબ એનો શું ભાવ લખ્યો છે જરાક બનારસી દાજી સાહેબનું ખોલજો નાટક સમયસારમાં. બે નંબરનું છંદ છે, આવી ગયું ને, જો સાથે બોલીશું. એટલા માટે કે થોડુંક તમને બધો સાંગોપાંગ ટચ બી ખ્યાલ આવે. વિશેષ રૂચિવાળા જીવો છે ઘરે જઈને ગુરુદેશના પ્રવચન વાંચજો, તમે સાંભળજો.
જે તે જગવાસી જીવમ થાવર જંગમ રૂપમ તે નિજ બસ કરી રાખે બલ તોરી કે મહાયભિમાની એસો આશ્રવય ગાધ જોદામ રૂપી રન થંભ ઠાડો ભયો મુછ મોરી કે આયો તિહિ થાનક અચાનક પરમ ધામ જ્ઞાન નામ સુભટ સવાયો બલ ફોરી કે આશ્રવ પછાર્યો રન થંભ તોરી ડાર્યો તાહી નિરખી બનારસી નમત કર જોરી કે નિરખી બનારસી નમત કર જોરી કે.
શું છંદ લખ્યા છે બનારસી દાસજી, હા શું કહે છે સાંભળજો જરાક.
જે તે જગ આશ્રવ
આશ્રવનો આ આશ્રવ બોલે છે, હા આશ્રવનો પ્રાઉડ બોલે છે આ.
જે તે જગવાસી જીવ થાવર જંગમ રૂપ, આ
એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય આદિ જગતમાં જેટલા પણ બધા જીવો છે ને,
જે તે જગવાસી જીવ થાવર જંગમ રૂપ તે નિજ બસ કરી, એ બધા મારા કંટ્રોલમાં છે.
આશ્રવ શું કહે છે, એ બધા મારા અંડરમાં છે, હું બધાનો રાજા છું. હું સમજાય છે કે નહીં, હા.
તે નિજ બસ કરી રાખે બલ તોરી કે,
ભલે સ્વભાવથી અનંત શક્તિ વાળા છે પણ એમની શક્તિઓને હું પ્રગટ થવા દેતો નથી, કેમ કે આશ્રવમાં પુણ્ય પાપના પ્રેરણામાં સુખબુદ્ધિ મનાવીને. પૂજ્ય ગુરુદેવજીનો એક બોલ તમે હંમેશા યાદ રાખજો, આજે પણ થોડીક વાત આવી હતી. બે બહુ સિમ્પલ છે, આ અજ્ઞાની જીવ પુણ્યમાં ધર્મ માને છે ને પાપમાં મજા માને છે. બોલો જો, પુણ્યમાં ધર્મ માને છે ને પાપમાં મજા માને. બહુ સરસ વાત છે. પુણ્ય થાય ને થોડા દયાદાન પૂજા અષ્ટાનિકામાં આઠ દિવસ તો બહુ, સવારથી સાંજ સુધી બીજું કંઈ આપણે રાખવા તો નક્કી જ કર્યું હતું કે ઓફિસે નહીં જવાનું, એક જ ટાઈમ ભોજન લેવાનું. આઠ દિવસ બહુ સારા ગયા, બહુ મજા આવી ગઈ. સાંભળજ રહે, હા બહુ મજા આવી ગઈ આ વખતે. તો એ કહે છે કે આશ્રવ કહે છે કઈ મજા આવી ગઈ ને, હા મારો વિજય છે. આશ્રવ શું કહે છે કે તમે પુણ્યમાં, તમે પુણ્યમાં ધર્મ માન્યો, સંતુષ્ટ થયા ને, સંતુષ્ટ થયા, હા સંતુષ્ટ થયા. એક વાત કહું તમને, આપણા ચૈતન્યધામમાં શિબિરો ચાલે ને તો અહીંયા પ્રોપર બોમ્બેની મિલિનભાઈ છે, તમે કદાચ નામ ઓળખતા હશો, મિલિનભાઈ છે, એમને શિબિર કરાવવાની એક ભાવના હતી. તો ત્રણ ચાર વર્ષ પછી એમનો નંબર લાવ્યો શિબિર કરાવવાનો. પછી શિબિરમાં હતા ને એ ખબર ને, એ વખત યોગાનું આશ્રવ અધિકાર લેવાનો થયો છે મારે. તો પછી કહ્યું કે મેં સ્વભાઈ કહ્યું કે મિલિનભાઈ તમારી, તમે કહ્યું ને કે મારી ત્રણ વર્ષથી ભાવના હતી શિબિર કરાવવાની, ભાવના હતી, મારી ભાવના સફળ થઈ. તો મેં કીધું શિબિર કરાવવાની ભાવના તો આશ્રવ છે ને, તમે કહો છો કે મારી શિબિર કરાવવાની ભાવના સફળ થઈ તો આશ્રવ કહે છે હું સફળ થયો છું. વાત સમજાય છે કે નહીં, આશ્રવ કહે છે કે હું સફળ થયો છું. હા આ છે ભાઈ, આ પૂજ્ય ગુરુદેવજીનો ઉપકાર છે. આવે હોય એ બધી વસ્તુ અલગ છે પણ એ કોઈ રોકાવાનું સ્થાન નથી. મુંબઈથી અમદાવાદ જતા હોય તો ટ્રેનમાં વચ્ચે વલસાડ પણ આવે, સુરત પણ આવે, વડોદરા આવે, પણ મારે જવાનું છે અમદાવાદ, વચ્ચે સ્ટેશનો આવે પણ મારે ત્યાં ઉતરવાનું નથી. એમ કહેશે કે આ બધા પૂર્વની અંદર આવી જાતિના પરિણામ આવે આવે પણ ત્યાં એ કોઈ રોકાવાનું સ્થાન છે નહીં, ના એ ધર્મ છે ના ધર્મનું કારણ. એ પાઠ આપણે ભૂલવાનો નથી, એ પહેલો રાખીને વાત છે. બરાબર, જો શું કહે છે,
જે તે જગવાસી જીવમ થાવર જંગમ રૂપમ તે નિજ બસ કરી રાખે બલ તોરી કે મહાયભિમાની એસો આશ્રવય ગાધ જોધા. આવો યોદ્ધો છે અભિમાની આશ્રમ,
રૂપી રન થંભ ઠાડો ભયો મુછે મોરી. કેવી ઉપમા આપી છે સાહેબ ભાઈ. હા હા, યુદ્ધના મેદાનની અંદર એક પેલો થાંભલો રોકવે ને, અને બાજુમાં ઉભો હશે આસ્ત્ર મૂછ મરોડીને. કેવું લખે જુઓ, હા, રૂપી રન થંભ ઠાડો, ઠાડો ભયો એટલે ઉભા, ઠાડો એટલે આપણે બોલીએ છીએ ને વિનય પણ એ વિધિ ઠાડો હોય, ઠાડો એટલે આપણે ઉભા થઈને પૂજા કરવી જોઈએ. પણ હવે બધાના સહન એ વાત થઈ ગઈ, આપણે ઉભા થઈને પૂજા કરતા નથી, ભાવે છે ત્યાં એ વિધિ ઠાડો એટલે ઉભા થઈને એમ. તો કે રૂપી રન થંભ ઠાડો ભયો ઉભો થઈને મૂછ મરોડીને ઉભો હશે. હવે થયું શું ત્યાં આગાડી, આયો તિહી થાનક અચાનક પરમ ધામ. એ આશ્રમને પરમ ધામ પહોંચાડવા વાળો, સમજાય છે કે નહીં? હા, આયો તિહી થાનક અચાનક પરમ ધામ. કોણ આવ્યું સાથે બોલી છે, કોણ આવ્યું બોલો જો. જ્ઞાન નામ સુભટ સવાયો બલ ફોરી. કે ભાઈ કયું કયું બલ લખ્યું છે, સવાયો બલ. નથી કહેતા કે આ ગુરુ કરતા શિષ્ય સવાયો, બાપ કરતા બેટો સવાયો નીકળ્યો, એના કરતા વધારે તાકાત. એમ કહેશે કે આશ્રમને જો, મજાની વાત એ છે, આશ્રમને વીક નથી બતાવ્યો ભાઈ અક્ષયભાઈ. આ સવાયો કરે મતલબ આશ્રમ જે છે મૂછ મરણ, એટલે આશ્રમ કઈ કમજોર નથી, કમજોર નથી. સમજાય છે કે નહીં? હા, જેમ પુરાણ ઉઠાવણ તમે, તો રાવણ જે છે ને ત્રિખંડી રાજા, તો રાવણે કેટલા કેટલા રાજાઓને જીત્યા હતા. તો રાવણની બધી પેલા તાકાત બતાવવામાં આવે, રાવણની આવો શક્તિશાળી રાજા હતો. અને પછી આવા રાવણ ઉપર રામચંદ્રજી વિજય પ્રાપ્ત કર્યો, આવા રાવણ ઉપર રામચંદ્રજી વિજય પ્રાપ્ત કર્યો, તો રાવણની બધી તાકાત કોનામાં મર્જ થઈ ગઈ, રામચંદ્રજીમાં મર્જ થઈ. પેલા રાવણની તાકાત બતાવીને કે રાવણ કઈ માં કે આંગળો નહોતો, આવો બળવાન હતો, પણ આવા રાવણ ઉપર રામચંદ્રજી વિજય પ્રાપ્ત કર્યો. એમ કે છે આશ્રવ જે છે એ નિયમ સારમાં એક ગાથા છે શુદ્ધ ભાવદી કંડન, શુરવીર પાપ રૂપી શત્રુઓની સેના. પાપ રૂપી શત્રુઓમાં આગળ કયો શબ્દ લખે છે, શુરવીર પાપ રૂપી શત્રુઓની સેના. આ કે છે આશ્રવ શુરવીર છે. હા, પણ અહીંયા કહે છે સામે આ સમ્યક જ્ઞાન પ્રગટ થયું, મોક્ષ માર્ગ પ્રગટ થયો, સમ્યક દર્શન પ્રગટ થયું. આજના શરૂઆતના જ વ્યાખ્યાનમાં સમય રહે તો જોઈએ છે, પછી આપણે બહુ સરસ વાત કરી પહેલી જ કલશ ટીકાકારની, ગુરુદેવશ્રી સમજો એને ખૂબ ગુમાવી વાતને. સમ્યક દ્રષ્ટિ એટલે એ જાણે છે, અયમ શબ્દ વાપર્યો, આ દ્રવ્ય તેજ હું છું ત્યાંથી વાત ઉપાડી, આ દ્રવ્ય તેજ હું, અને એનો ભાવ વાસે હું પરમાત્મા છું એમ નક્કી કર. તો સમ્યક દ્રષ્ટિ એટલે શું, શું આવ્યું, સમ્યક દ્રષ્ટિ એટલે આ જે પરમાત્મા દ્રવ્ય છે એ હું બસ. સમ્યક દ્રષ્ટિનું સમર્પણ શેમાં છે, સમ્યક દ્રષ્ટિનું શ્રદ્ધાનું સમર્પણ ત્રિકાળી દ્રવ્યમાં છે ને. તો અર્થ કર્યો કે સમ્યક દ્રષ્ટિ એટલે એ આ ત્રિકાળી દ્રવ્ય તે, બસ એ જ અર્થ કર્યો. અને પછી વચ્ચે અર્થ પણ કર્યો કે હવે અહીંયા રાગ કરવા લાયક છે એમ નહીં, રાગ છે જ નહીં. વાત વજન મૂકી, રાગ સમ્યક દ્રષ્ટિ માટે રાગ કરવા લાયક નથી એવું નહીં, મારામાં રાગ છે જ નહીં. કેમ કે સમ્યક દ્રષ્ટિ એટલે તો આ હું પરમાત્મા, અને આ પરમાત્મા તત્વ છે, એમાં રાગ છે જ નહીં. પ્રશ્ન ક્યાં છે, આ પરિચય આપ્યો. અયમ જ્ઞાની શબ્દ ત્યાંથી ઉઠાવી આજના, અયમ જ્ઞાની આ નિરાશ્રવ કેવી રીતે, અયમ નો અર્થ કર્યો ત્યાં આગાડી. હા, તો જો સાંભળો શું કહે છે હવે. આ કહે છે આયો તિહી થાનક અચાનક પરમ ધામ, જ્ઞાન નામ સુભટ સવાયો બલ ફોરી. કે એને આ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો હતા ને, એને શું કરી નાખ્યા, એને પછાડી નાખ્યા. એને બીજા શબ્દોમાં કહે ને કે આને આશ્રવે સમરાંગણ યુદ્ધના મેદાનમાં પોલ મૂક્યો હતો ને, અને બાજુમાં મૂછ મરોડીને ઉભો હતો, અને એની ધજા ઉપર લખેલું હતું, એક બાજુ લખેલું હતું પાપાશ્રવ અને બીજી બાજુ લખ્યું હતું પુણ્યાશ્રવ. શું લખેલું હતું અક્ષયભાઈ, પાપાશ્રવ ને પુણ્ય. એટલામાં સવાયો બલ ફોરીને સંવર નિર્જર આવે છે ને, સમ્યક જ્ઞાન આવે છે, અને સીધું આમ પોલને આમ કરીને ઉખાડીને ફેંકી દેશે. સમજાય છે ને, આમ ઉખાડીને ફેંકી દેશે ને, બીજો પોલ ત્યાં રોપે છે આ પ્રમાણે. અને એની ધજામાં એક બાજુ લખે છે સંવર અને બીજી બાજુ લખે છે નિર્જરા. એ કહે છે સંવર નિર્જરા. આપણે જોઈએ સંવર નિર્જરા કેવી રીતે, સવાયો બલ ફોરી કે. હા, થોડું ભાવ કહી દઉં પછી આપણે વાંચીએ છીએ, એમાં સમય રહેતો. કેવી સંવર નિર્જરા સાંભળજો, કેમ કે આના પછીની ગાથાઓ છે કેમ કે મિથ્યાત્વની વાત છે ને પછી સમ્યક્ત્વની વાત છે, એટલે ભાવ વાસ્તવના અભાવને પ્રાપ્ત થયેલો. તો જ્યાં સુધી અજ્ઞાન છે મિથ્યાત્વ છે, તો પેલી બે ગાથા 164 અને 65 ગાથાની અંદર જે ભાવ છે એ સંવર નિદ્રાની આપણે વાત કરી. સાંભળજો જરા કે આ વર્તમાન પર્યાયની અંદર મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો છે વર્તમાન જીવની પર્યાયમાં. જૂના કર્મનો ઉદય, જૂના કર્મનો ઉદય બોલાય, નવા કર્મનો બંધ શબ્દ બોલાય. જૂના કર્મનો શું કહેવાય? દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, જૂના જડ કર્મ દ્રવ્ય કર્મનો ઉદય અહીંયા મોહ રાગ દ્વેષના પરિણામ, અને નવા દ્રવ્ય કર્મનો શું કહેવાય? બંધ કહેવાય. હવે અહીંયા આ શૈલીનો પ્રયોગ કર્યો છે, જૂના જે કર્મનો ઉદય છે ને એનું નામ આપ્યું છે મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ. જે તત્વાસૂત્રમાં 5 નામ આપ્યા છે, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ, પણ અહીંયા પ્રમાદ ને કષાયની અંદર ગર્ભિત કરી દીધું, એટલે 4 નામ આપણે બોલીશું ને, મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ. ફરી બોલી જઈશું, મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ. આ અત્યારે પહેલા આપણે લઈશું જડ સમજવા માટે, મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ જડ. અહીંયા જીવ એમાં જોડાયો, શું થયો? એની સાથે જોડાયો. તો જોડાયો ને તો આ અહીંયા ગાડી પર્યાયની અંદર, જે પર્યાયની અંદર જીવની અંદર મિથ્યાત્વ અવિરતિ કષાયને યોગના પરિણામ થાય, અહીંયા પરિણામ થાય જીવની વિકારી એક સમયની પર્યાયમાં વિકાર. અને આ જે થયા તો નવા 8 કર્મનો બંધ થયો, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય આયુ નામ ગોત્ર ને વિધિય, 4 ઘાતી કર્મ ને 4 અઘાતી કર્મ. કેટલા કર્મનો બંધ થયો? 8. હવે જરા સાંભળજો, જૂના 4 લીધા છે, જૂના કેટલા? 4, મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ, જૂના 4 અને એની સાથે કનેક્ટ થયો તો નવા કેટલા બંધાય છે? 8. હવે સાંભળજો આખું, આ જે વચ્ચે આ મીડિયામાં તું છે, ગેમ તારા હાથમાં છે, ગેમ તારા હાથમાં છે, જીવના હાથમાં ગેમ છે. અહીંયા મિથ્યાત્વ રાગ દ્વેષ પરિણામ કરે છે તો આ જે જૂના જે છે 4 એ નવા 8 નું કારણ કહેવાશે. ભાઈ અહીંયા તું વચ્ચે કનેક્ટ થયો તો જૂના 4 ને નવા 8 નું કારણ કહેવાશે, પણ તું કનેક્ટ ના થયો, સાંભળજો, કનેક્ટ ના થયો ને તો જૂના કર્મોની થઈ નિર્જરા, કર્મ શું થઈ ગયા? ખરી ગયા. નવા કર્મોનો બંધ ના થયો તો નવા કર્મનો બંધ ના થયો સંવર, જૂના કર્મોની શું થઈ ગઈ? નિર્જરા. એટલે આ સમ્યક જ્ઞાન પ્રગટ થયું, તેને જે થાંભલો રોપ્યો છે ને સંવર નિર્જરાનું, એને બોર્ડ લગાવી દીધું ત્યાં આગળ. સમજાય છે ને આખો ભાવ? આ બે ગાથા ચાલી ગઈ આપણી, આજે મેં કહ્યું શરૂઆતની બે ગાથા 164 અને 65. ફરીથી કહી દઉં છું એક મિનિટમાં, અહીંયા આખી ગેમ તારા હાથમાં, સાહેબ સમજાય છે કે નહીં? તું આ કર્મનો ઉદય આવ્યો ને એની સાથે કનેક્ટ થયો, જોડાયો, તો જોડાયો તો તરત જ પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શું તરત નવા બંધાઈ જશે, કારમાણ વર્ગણાઓ ભરેલી છે વિશ્વમાં આવીને ચોંટી જશે. હા, અને તું આત્માની સાથે જોડાયો, ઉદયની સાથે ના જોડાયો, અને પોતાના સ્વભાવની અબદ્ધ સ્વભાવી ભગવાન આત્માની સાથે જોડાય છે, તો એની સાથે જોડાય છે, તને અવલંબન આપવામાં આવે છે ને સરસ મજાનું, તું તારા દ્રવ્ય સ્વભાવનું શરણ લે તો આ જૂના કર્મો ખરી જશે, નવા કર્મનો બંધ નહીં થાય. એનું નામ છે, હવે ભાવ આસ્ત્રવ ના થયા, એનું નામ છે ભાવ આસ્ત્રવ અભાવ પ્રપન્નમ. સમજાય છે ને? ભાવ આસ્ત્રવ અભાવ, પહેલા ભાવ આસ્ત્રવ ખ્યાલ આવી ગયો ને, ભાવ આસ્ત્રવ પર્યાયમાં મિથ્યાત્વ રાગ દ્વેષના પરિણામ થાય, ભાવ આસ્ત્રવ એનો અભાવ, કેમ કે પોતાના સ્વરૂપમાં જોડાયો, તો ભાવ આસ્ત્રવ અભાવ પ્રપન્નમ એટલે એને પ્રાપ્ત થયેલા. બરાબર? તો સમ્યક દ્રષ્ટિ જીવ આવા હોય છે. બરાબર? જો એટલે વાંચી લઈએ, જો આયોતિ થાનક અચાનક પરમ ધામ જ્ઞાન નામ સુભટ સવાયો બલ ફોરી કેમ. પછી શું લખ્યું છે? આસ્ત્રવ પછાર્યો રન થંભ તોરી ડાર્યો તાહી નિરખી બનારસી નમત કરે જોરી કરજોરી કે. હાથ જોડીને બનારસી દાસજી આવા સમ્યક જ્ઞાનને નમસ્કાર કર્યા છે, એની પ્રશંસા કરી છે, એનો વિનય કર્યો છે, એની ભક્તિ કરી છે. હવે જરા કાવીજી આપણે સમયસાર ગ્રંથરાજની અંદર ખોલજો ભાઈ ગાથા સમયસારમાં. આવી જાય એટલે કેજો ગાથા 164 અને 165 આવી ગઈ ને ગાથા. જીવ ગાથા બે વાંચીએ છીએ આપણે પેલી, બરાબર. આ જે બે ગાથા છે એ અજ્ઞાનીની ગાથા છે, હજુ સાંભળજો, પછી જ્ઞાનીની આ શરૂઆત છે અજ્ઞાની. જો
મિથ્યાત્વને અવિરત કષાયો યોગ સંન અસંન છે.
એ બોલો
વળી તેહ જ્ઞાના વરણ આદિક કર્મના કારણ બને ને તેમનું પણ જીવ બને જે રાગ દ્વેષાદિક કરે.
સ્પષ્ટ કર્યું છે ને વાત, ક્યાંથી ઉપાડી છે? મિથ્યાત્વને અવિરત કષાયો, તો મિથ્યાત્વ અવિરત કષાય ને યોગ ચાર થઈ ગયા ગાથામાં શબ્દ છે. મિથ્યાત્વ અવિરત કષાય યોગ, પછી શું લખ્યું છે? સંગ્ન, અને બીજું શું લખ્યું છે? અસંગ્ન. સંગ્ન એટલે જીવની પર્યાયમાં થવા વાળા, જીવની પર્યાય, અને અસંગ્ન એટલે જૂના ચાર ઉદયમાં આવ્યા. અસંગ્ન એટલે જૂના ચાર ઉદયમાં આવ્યા, અને સંગ્ન એટલે જીવની પર્યાયમાં. હવે જીવની પર્યાયમાં લખ્યા એનો મતલબ અજ્ઞાનીની વાત છે. અત્યારે મિથ્યાત્વ મૂક્યું ને એટલે અત્યારે અજ્ઞાનીની વાત કરી છે ભાઈ. પછી શું લખ્યું છે? એ વિવિધ ભેદે જીવમાં, પેલો નંબર એક લખ્યો છે ને, વિવિધ ભેદે જીવમાં, એટલે નંબર એક એટલે જીવની અંદર મિથ્યાત્વ અવિરતિ કષાયને યોગ એ જીવમાં, જીવના અનન્ય પરિણામ છે જીવમાં જોવામાં આવે છે. વળી તેહ જ્ઞાનાવરણ આદિક કર્મના, તેહ એટલે તે એટલે જે બે નંબર વાળું છે ને, જૂના જૂના ચાર, જૂના ચાર, બરાબર, અસંગ્ન. વળી તેહ જ્ઞાનાવરણ આદિક કર્મના કારણ બને, નવા જે જ્ઞાનાવરણ આદિક, એટલે જ્ઞાનાવરણ શબ્દ ત્યાં મૂક્યો આઠ. થોડીક વાત કહું, જરા સાંભળજો. જૂના કર્મના ઉદયમાં જ્ઞાનાવરણ શબ્દ નથી લખ્યું, દર્શનાવરણ નથી લખ્યું. ધ્યાનથી સાંભળજો, શાંતિથી જ રાખવા. નો જ્ઞાનાવરણ, નો દર્શનાવરણ, નો અંતરાય, આયુ નામ ગોત્ર વેદની નહીં, ઓનલી મોહનીય. સમજાય છે કે નહીં? હા, યોગનું ગૌણ રૂપે લઈ શકાય, વાંધો નથી. સમજાય છે કે એમાં ઈરિયા પતાસરસ કરીને બહુ મોટો ઇસ્યુ નથી. મૂળમાં જે વાત છે, મિથ્યા તો અવિરતિ કષાય છે મેઇનલી તો, અને મોહનીય સાથે રિલેટેડ છે, જે આપણે વાંચીશું પછી આવશે. તો એક પરિણામથી જીવના, ગુરુદેશના પ્રવચનમાં આવશે પણ ખરું, એક વિકારી પરિણામ જે થાય છે એનાથી સાત અથવા આઠ કર્મનો બંધ થાય છે. સાત અથવા આઠ કર્મનો, એટલે જે નવા જે કર્મ બંધાય, તો આયુ કર્મ જો બંધાય તો આઠ, નહીં તો કેટલા? સાત કર્મનો બંધ થાય છે. પણ આ જ્ઞાનાવરણનો ઉદય, દર્શનાવરણનો ઉદય એ નહીં, અહીંયા જીવમાં જે વિકારી ભાવ થાય છે એની અંદર તો મિથ્યા તો અવિરતિ કષાયને એને લીધેલા છે, બરાબર. જો વળી તેહ જ્ઞાનાવરણ આદિક કર્મના કારણ બને, નવા કર્મના કારણ ને તેમનું પણ જીવ બને જે, શું લખ્યું છે? રાગ દ્વેષાદિક કરે. હવે સાંભળજો, જૂના કર્મનો ઉદય આવ્યો દ્રવ્ય કર્મનો, એ નવા આઠ કર્મને બાંધવાનું કારણ બને, પણ ક્યારે? કે જીવ શું કરે? તો છેલ્લે લખ્યું છે, જીવ બને જે રાગ દ્વેષ કરે. તો ફરીથી એક મિનિટમાં કહીને આગળ છે, જૂના કર્મ ઉદય જે આવ્યો એ નવા આઠના બંધનું કારણ બને, પણ ક્યારે? આ રાગ દ્વેષ કરે તો. અને આ મિથ્યા દ્રષ્ટિની ગાથા છે એટલે લખ્યું એંગાડી, કરે છે તો જૂના આઠ, જૂના ચાર નવા આઠનું કારણ બને છે. પછીની આગળ વાત હવે જરા એમાં સમયસારમાં થોડોક આગળ વધીએ છીએ. જુઓ એમાં એના પછીની જે ગાથા આવી છે ત્યાંથી હવે લખ્યું છે 166 નંબરની, 166 નીકળના ભૈયા, 166 ગાથા, બરાબર. હવે જુઓ, હવે એની ઉપરનું હેડિંગ વાંચું છું. હવે જ્ઞાનીને શું લખ્યું છે? આશ્રવોનો, એટલે બ્રેકેટમાં શું લખ્યું? ભાવ આશ્રવોનો અભાવ છે એમ બતાવે. સમજાય છે ને? જ્ઞાનીને ભાવ, હવે જ્ઞાનીની વાત આવી, આખી ટ્રેક બદલાઈ ગયો. પેલી આ વાત કરી, જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ, એટલે વચ્ચે જે મીડિયામાં જે પેલા મોહ રાગ દ્વેષ થતા હતા ને, અને મોહ રાગ દ્વેષમાં આપણે ઓનલી મિથ્યાત્વ અને અનંતતાનું બંધીના રાગ દ્વેષ જ લેવાના, બાકી લેવાની જરૂર જ નથી. પછી આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયા ને, પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલનનો કોઈ મોટો ઇસ્યુ છે જ નહીં. દ્રષ્ટાંતો આપણે રોજ આપીશું, એક એક અત્યારે દ્રષ્ટાંત આપી દઉં, ખ્યાલ આવે મોટો ઇસ્યુ કેમ નથી. જેમ સમજો કે આપણે અહીંયા સવારે મંદિરમાં પ્રક્ષાલ પૂજન વગેરેનો કાર્યક્રમ આપણે સવારે કેટલા વાગે 6:30 થી કે પણ શરૂ થઈ જાય ને, બરાબર છે ને? તો એ કહે છે અહીંયાથી કોઈ 1/2 કલાક દૂરથી ઘરેથી નીકળીને આવે છે અહીંયા આવવા માટે, બરાબર છે કે નહીં? ઘરેથી એ વ્યક્તિ નીકળી તો ગયા હશે, બરાબર. હવે અહીંયા મંદિરના પગથિયા ચડતી વખતે જ કોઈનો ફોન આવે ને, ફોન આવે ને બહારથી પણ, તો એમ કહી શકે છે એવો ભાવ કે હું મંદિરમાં બેઠો છું. સમજો મારો કહેવાનો ભાવ, કેમ એના ભાવ એવા બની ગયા ને, હા, તો કે હું મંદિરમાં બેઠો છું પછી ફોન કરીશ. ઘરેથી નીકળતા હોય એ વખતે એમ નહીં બોલે હું મંદિરમાં બેઠો છું. જરા સાંભળજો, હજુ મંદિરમાં એ વ્યક્તિનું આવવું થયું નથી, પણ મંદિરથી નજીક આવી ગયા ને. હવે 10 ડગલા દૂર છે એટલે આપણે 10 ડગલા દૂરને ગણતરીમાં લેતા નથી, અને આપણે એમ કે છે હું મંદિરમાં બેઠો છું પછી ફોન કરીશ તમને. ન્યાય સમજાય છે? મોટું જે અંતર હતું એ તો, મોટું ડિસ્ટન્સ હતું એ તો કટ થઈ ગયું. એમ સંસાર પરિભ્રમણનું મોટામાં મોટું રખડવાનું કારણ મિથ્યાત્વ અને અનંતાનું બંધીના રાગ દ્વેષ હતા ને, એ તો સ્વભાવનો આશ્રય કર્યો. સમ્યક દર્શન થયું તો પહેલે ઝાટકે મિથ્યાત્વ અને અનંતાનું બંધીને તો કાઢી જ નાખ્યા. અને સમય સમયના ડગલે ને પગલે તમે જોશો તો એક જ શબ્દ તમને જોવા મળશે, મિથ્યાત્વ છે તે જ સંસાર છે. આ જ શબ્દ છે, મિથ્યાત્વ તે જ સંસાર છે. અને એને સમજાવવા માટે કહ્યું, બસ અહીંયા પગથી આવી ગયા ને એમ સમ્યક દર્શન થયું એટલે મોક્ષના પગથી આવી ગયો છે, મોક્ષનું પગથી આવી ગયું. બાકી હવે પેલું જૂનું યાદ કરવાની કાંઈ ગણતરી છે નહીં. હવે મૂકી દો બધી વસ્તુ, હવે કાંઈ આટલું ડિસ્ટન્સ કપાઈ ગયું ને. જેમ શિખરજી જતા હોય ને, છેક પારસનાથ ભગવાનની ટોંક પહોંચી ગયા છેક ઉપર, પારસનાથ ભગવાનની ટોંકે પર. હવે 10 ડગલા દૂર હોય કે મને અરે હવે આવી ગયા, હવે હવે આવી ગયું, પૂરું થઈ ગયું, કેમ છે અહીંયા ગાડી, એટલે ગણતરીમાં નથી લેવાતું. આ ખાસ વાત સમજવી આપણે, બરાબર. જુઓ એટલે કે જો, હવે જ્ઞાનીને આશ્રવોનો એટલે ભાવ આશ્રવનો અભાવ છે એમ બતાવે સાહેબ. થોડી સાથે એક વાત મૂકતો પણ જઈશ, આગળ એક બીજો ટર્ન આવશે, થોડી ગાથાઓ પછી ટર્ન આવશે અને કળશમાં પણ જોવામાં પાછું એમ પણ કહેશે કે આ આશ્રવનો અભાવ થયો છે, વાત બરાબર છે. જે હમણાં ગુરુદેવસિંહના પ્રવચનમાં આવ્યું હતું, 10મા ગુણસ્થાન સુધી પણ આવ્યું ને, 10મા ગુણસ્થાન સુધી પણ 6 પ્રકૃતિનો બંધ થાય છે, 10મા ગુણસ્થાનમાં પણ સૂક્ષ્મ લોભ કહ્યો છે, એ વાત આવશે પણ પછી આવશે. અત્યારે વાત જે ચાલે છે, અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાની નિરાશ્રવ છે, મોટું દેવું એનું ચૂકતે થઈ ગયું, એ શૈલીથી વાત. પછી જ્ઞાન પ્રધાન શૈલી પણ વાળી વાત આવશે. જો હવે જ્ઞાનીને ભાવાશ્રવોનો અભાવ છે એમ બતાવે છે. ગાથાનો પાઠ કરી દઈએ. જો સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્તન બંધયાશ્રવ રોધ છે, નહીં બાંધ તો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. અને એના પછી જે શ્લોક આવ્યો છે, જો એની અંદર તમે નેક્સ્ટ પેજમાં 264 પેજ છે, 264 પેજ, એમાં નીચેથી ચોથી લાઈન છે, એક સરસ લાઈન લખી છે, માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે. આ તમારે અંડરલાઈન બહુ યાદ રાખવા જેવી લાઈનો છે, લખવી છે ને, શું લખ્યું છે આવી જાય તો કહેજો સ્ક્રીન પર. નીચેથી ચોથી લાઈન છે, નીચે છે ચોથી લાઈન, 264 પેજ પે ચોથી પાંચમી લાઈન, માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે શું લખ્યું છે, વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે. હા, અને આજના કલશમાં આવી ગુરુદેવસિંહના પ્રવચનમાં સાંભળજો કે જ્ઞાનીને રાગાદિક વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન કેમ છે, કે અંદરમાં પોતાનો વિદ્યમાન, વિદ્યમાન એટલે ખ્યાલ આવે છે ને, વિદ્યમાન હાજરા હજુર પોતાનો ભગવાન છે ને, એ અંદર સ્વીકૃતિમાં આવ્યો, એ જાણવામાં આવ્યો, તો કહે છે કે આ પર્યાયમાં રાગાદિ વિદ્યમાન હોવા છતાં કેવા થઈ ગયા, અવિદ્યમાન. આ વિદ્યમાન તત્વ ખ્યાલ આવ્યું એટલે ઓટોમેટિક આ પર્યાયમાં રાગાદિ વિદ્યમાન હોવા છતાં કેવા થઈ ગયા, અવિદ્યમાન થઈ ગયા. એની કોઈ ગણતરી કરવામાં આવતી નથી. એના પછીનો શ્લોક જે છે, હજુ કન્ટિન્યુ કરે છે, 167 ગાથા, 167 ગાથા, 167 ગાથા કી ઉત્થાનિકા. હવે राग द्वेष मोह ज आश्रव छे एवो नियम करे से। शू कहू? राग द्वेष मोह ज। हवे राग द्वेष मोह मां खास समझवानुं छे। राग द्वेष मोह, मोह एटले मिथ्यात्व, अने राग द्वेष एटले अनंतानुबंधी नो राग द्वेष, आ समझवानुं छे खास। પછી હજુ આને આપણે ખોલીશું આવતીકાલના સ્વાધ્યાયની અંદર, થોડો ટાઈમ જશે એની અંદર, પણ અત્યારે આપણે આટલું ખ્યાલ આવે. અહીંયા જે લખ્યું છે રાગ દ્વેષ મોહ જ આશ્રય છે, એટલે ઊંધી માન્યતા, મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષ છે એ જ આશ્રય છે, એ સિવાય બાકી કશું છે જ નહીં. બરાબર, એ એવો નિયમ કરે છે. 167 એના પછી છે 168 ગાથા. 168 ગાથા શું કહે છે સાંભળજો. હવે રાગાદી સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે. વાહ, શું કહે છે? રાગાદી સાથે નહીં મળેલો ભાવ, આજના કળશમાં પદું જાણેલો પ્રયોજનવાન સ્વપર પ્રકાશક શક્તિ પ્રગટ થઈ છે જ્ઞાનને. જુઓ, એના માટે એક દ્રષ્ટાંત આપ્યું છે, ગાથા વાંચું છું. સ્ક્રીન ઉપર આવી ગઈ છે ગાથા, ગાથા વાંચું છું. ફળ પકવ ખરતા વૃંત સહે સંબંધ ફરી પામે નહીં, તેમ કર્મ ભાવ ખરે ફરી જીવમાં ઉદય પામે નહીં. શું દ્રષ્ટાંત આપ્યું છે અમૃતચંદ્ર આચાર્ય, કુંદુકુંદ આચાર્ય દેવે, અને અમૃતચંદ્ર આચાર્ય દેવનો વિસ્તાર કર્યો છે. સાંભળો જરાક, કે ફળ પકવ ખરતા, ઝાડ ઉપર જે કેરીનું ઝાડ છે અને કેરી પાકી ગઈ છે, કેરી પાકી ગઈ છે અને એ ડીંટામાંથી કેરી છૂટી પડી ગઈ, છૂટી પડી ગઈ ને, સાંભળજો, એ છૂટી પડી ગઈ ને પછી એની સાથે ફરી ચોંટાડવી હોય તો તમારે પેલા બધું આવે છે ને, ફેવિસ્ટિક કે ક્વિક ફિક્સ કે શું આવે, હા, બીજું કઈ રેણ કરવામાં આવે કે ફરી કેરી ચોંટી જાય ખરી, બધા આવે છે ને તમારા પેલા મટીરિયલ બધા આવતા ચોંટી જાય તરત જ, એવી કેરી ચોંટી જાય ખરી, પાછી નહીં ચોંટે ને. એ કેરી પાકી થઈ ગઈ અને છૂટી પડી ગઈ તો એના ડીંટા સાથે છૂટી પડી ગઈ તો પછી કહેશે કે ફરીથી હવે ચોંટે નહીં. દ્રષ્ટાંતો જુઓ, જંગલમાં બેસીને એમને આવું જોયું હશે, હા, અને ગાથા લખાઈ ગઈ ત્યાં આગાડી. એમ કેવું છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવો છે ને, જેમ પેલી કેરી છૂટી પડી ગઈ ને, એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવોને આ મિથ્યાત્વ અનંતાનુબંધી રાગ દ્વેષ આદિ વિકારી ભાવ ભાવ આશ્રય શું થઈ ગયા છે, છૂટા પડી ગયા છે. અને છૂટા પડી ગયા છે, જેમ એક વખતે ફળ છૂટું પડી ગયું ફરી પાછે જોડાય નહીં, એમ અહીંયા આ શૈલીનો પ્રયોગ કર્યો છે. સમયસાની 38મી ગાથા, પ્રવચન સારની 92 નંબરની જે ગાથા વારંવાર ગુરુદેવશ્રી પ્રયોગ કરે છે. હવે અમે જે આ સંકેત પ્રાપ્ત થયું છે, અમે પડવા વાળા નથી, જે પૂજ્ય બહેનશ્રીના શબ્દમાં જોડણી ક્ષાયિક, અમને આ ક્ષયોપશમ સંકેત છે તો ક્ષયોપશમ માંથી અમે ક્ષાયિક લઈશું, અમે પડવા વાળા નથી. જેમ ફરીથી એ ફળ પાછું જોડાય નહીં એમ અમને સમ્યક તો પ્રાપ્ત થયું છે, તો પાછા અમે મિથ્યા દ્રષ્ટિ થઈ જઈએ એ વસ્તુ છે નહીં. એનું નામ છે ભાવ આશ્રવ અભાવ પ્રપન્નમ, ભાવ આશ્રવના અભાવને પ્રાપ્ત થયો. સમજાય છે કે નહીં? એ ફળ પકવ ખરતા વૃંત સહ સંબંધ ફરી પામે નહીં, ફરીથી કનેક્ટ ના થાય એમાં મિથ્યાત્વ રાગ દ્વેષ જે છે કર્મ અકર્મ રૂપે થઈ ગયા, અકર્મ રૂપે થઈ ગયા, ગયા એ ગયા, હવે સમ્યક દ્રષ્ટિનો સંસાર ઓગળી ગયો, ઓગળી ગયો. સમજાય છે ને? ફરીથી કહે છે કે હવે અમારે જન્મ મરણ કરવા પડે, આ પ્રકારે અમારે રહ્યું નથી ત્યાં આગાડી. તેમ કર્મ ભાવ ખરે, હવે સિદ્ધાંત, તેમ કર્મ ભાવ ખરે ફરી જીવમાં ઉદય, ફરી હવે ઉદયમાં આવવાનો પ્રશ્ન છે નહીં. એક વખતે કહેશે આ દુર્લભ મનુષ્ય પર્યંત સોયમાં દોરો પરોવી લે, બસ એ સંકિત પ્રાપ્ત કરી દીધું ને, તારો બેડો પાર થઈ ગયો. એક મિનિટમાં પૂરું કરી દીધે છે. જુઓ, અરે તમને ખ્યાલ આવી જાય ને, 164, 65, 66, 67, 68 પાંચ ગાથાઓ થઈ ગઈ. એના પછી 114 નંબરનો શ્લોક છે, કાલના સ્વાધ્યાયમાં આપણે એની વાત કરીશું. પછી 115 જે આપણો ચાલુ છે એને આપણે ધીરે ધીરે બધું ગોઠવીને લઈ પણ લઈશું આપણે. બરાબર,
શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી अविनाशी हूँ आत्मस्वरूप सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप।
बोलो ऋषभादि महावीर पर्यंत 2400 जिनेन्द्र भगवान नो सीमंदर आदि अजित वीर्य पर्यंत 20 विहरमान जिनेन्द्र भगवान नो ध्रुवना धामनी धक्ति धूणी दखावना श्री बाहुबली मुनिन्द्र भगवान नो द्वादशांगना प्रतीक समान समय सारादि समस्त जिनवाणी मात नो हालता चालता सिद्ध समान अमृत चंद्राचार्य कुनकुंदाचार्य आदि समर्थ आचार्य भगवंतो नो अपना अनंत अनंत उपकारी श्री कहान गुरु देव नो प्रशम मूर्ति भगवती मात नो अपूर्व अवसर ने आत्मसिद्धि आदि रचना करना समस्त ज्ञानी धर्मात्माओनो अष्टानिका महापर्वनो सत्य सनातन दिगंबर जैन धर्मनो जय। हे जिन वाणी भारती तो हे जपो दिन रैन जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन जावाणी के ज्ञान ते सूजे लोकालोक सो वाणी मस्तक नमो सदा देत हूँ। बोलो जिनवाणी मात नो जय। सांजना 7:15 प्रतिक्रमण अने 8 वागे
आ तो ये प्रमाण साथे लेट करना।